તારીખ 31/7/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોબામાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 493 ચાલે છે. છઠ્ઠા પદ ઉપર સવારના સ્વાધ્યાયમાં ચર્ચા ચાલી, છેલ્લે વિષય એમ ચાલતો હતો કે જે કોઈ મોક્ષ માર્ગના પરિણામો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તે પરિણામો અંતર્મુખી પરિણામો છે. પદાર્થના સર્વગુણો સર્વકાળે પરિણમનશીલ હોવાથી પરિણમિત રહ્યા છે, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર પરિણમન કરે છે પણ ઉલટા પરિણમન કરે છે. બહારના પદાર્થો પ્રત્યે એનું અનુસંધાન છે અથવા મન સાથે એનું અનુસંધાન છે, પોતાના મૂળ સ્વરૂપ સાથે જે અંતઃતત્વ સ્વરૂપ છે, નિયમસારમાં એને અંતઃતત્વ કહ્યું છે. જે અંતઃતત્વ સ્વરૂપ છે એવું જે પોતાનું મૂળ પરમાત્મ પદ પરમ સ્વરૂપ, એને અવલંબવા, એનો આશ્રય કરવા, પરિણામ અંતર્મુખ થાય છે. પરિણામો ત્યારે બધા જ ગુણના પરિણામો એક સાથે અંતર્મુખ થાય છે, એવો પુરુષાર્થ છેલ્લે છેલ્લે ઉત્તમ મુમુક્ષુ જીવનો હોય છે. પરિણામો એ પહેલાં મુમુક્ષુની ભૂમિકામાં બહિર્મુખ હોવા છતાં પણ કેટલીક વિશુદ્ધિ દર્શનના ચારિત્રના પરિણામમાં સુધારો થાય છે, એનો અનુક્રમ આપણે જોઈ ગયા છે. પણ એ પૂર્વ તૈયારીની ભૂમિકાને મુમુક્ષુતા કહે છે, અને જ્યારે અંતર્મુખ સમ્યક પરિણમે, સમ્યકનો અર્થ જ આત્માભિમુખ છે, સ્વરૂપ અભિમુખ એ પરિણામો થાય ત્યારે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. આ વિષય રહસ્યભૂત એટલા માટે છે કે અહીં સુધી તો સૌ કોઈને સમજાય છે કે પરિણામ અંતર્મુખ કરવા જરૂરી છે. બહિર્મુખ પરિણામ, બહિર્મુખતા ત્યાગીને છોડીને અંતર્મુખ થાય એ જરૂરી છે, આવશ્યક છે, અને એમ થાય તો જ ધર્મ પ્રગટ થાય, નહીં તો ધર્મ પ્રગટ ન થાય. ચાહે તે પ્રકારના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના વ્યવહારયુક્ત પરિણામ હોય, બધા બાહ્ય પરિણામ છે. તેથી અંતર્મુખતા થવી જરૂરી છે, થવી ઘટે છે ત્યાં સુધી સમજાય છે, પણ કેમ થાય તે નથી સમજાતું. કેવી રીતે અંદર વળે પરિણામ એ નથી સમજાતું, અને એ સમજવું એ જ આ માર્ગનો, આ વિષયનું રહસ્ય છે, એ જૈન દર્શનની ટોપ સિક્રેટ છે. હવે ફરીને આપણે એક પૂર્વ પર્યાય ઉપર આવીએ છીએ કે જે સમ્યક દર્શનના અંગભૂત છે, એમ કૃપાળુદેવે કહ્યું કે અસ્તિત્વ ગ્રહણ જ્યારે સ્વરૂપ નિશ્ચય કાળે, સ્વરૂપની ઓળખાણ કાળે, જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી, પ્રથમ જ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય છે ત્યારે અનુભવાંશે સ્વરૂપની પ્રતીતિ આવે છે. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો અનુભવ અંશે પરમાર્થની પ્રતીતિ છેને બીજો સંકેત કહીએ છીએ. ચાર શબ્દો વાપરા છે, ચાર શબ્દમાં પાકી ગહન વાત મૂકી દીધી છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, પ્રતીતિ એટલે વિશ્વાસ, ધૂંધળું નથી આવતું, ચોખ્ખું સ્પષ્ટ પોતાનું સ્વરૂપ લક્ષ્ય ગોચર થાય છે. સવાલ એટલો છે કે એ વિચાર દશામાં પણ એવું થાય છે ત્યારે કાંઈ પણ અંતર્મુખપણું આવે છે કે નથી આવતું, તે આંશિક ત્યાંથી આવે છે અને વિધિ ત્યાંથી સમજાય છે, અને ત્યાંથી જ યથાર્થ ભેદ જ્ઞાન મુમુક્ષુનું શરૂ થાય છે કે જેના ફળ સ્વરૂપે શુદ્ધ ઉપયોગ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પરિણમે. એ કેવી રીતે થાય છે કે આપણી જે વિચારની પરિસ્થિતિ છે એમાં રાગ કે હું એવું રાગના આધારિત આપણું પરિણમન છે. ભલે જ્ઞાન વિવેક કરે છે, દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમજે છે જાણે છે અને શાસ્ત્રના અનેક વિષયોને પણ બુદ્ધિગમ્ય કરે છે, પણ એ પરિણમન અનાદિથી રાગ સાથે એકત્વ કરતો રાગની એકતા સાથેનું પરિણમન છે. અને એ પરિણમન જ્ઞાન તે હું એવું પરિણમન નથી, આધારનો સવાલ છે. અહીંયા અંતર્મુખ થવામાં આધાર બદલાય છે. અંતર વિચારની ધારામાં કોઈ જીવ માત્ર જ્ઞાન માત્રપણે પોતાને અવલોકીને એના આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરે, ઓળખાણ કરે, ત્યારે રાગ તે હું એવા પરિણમનમાં ફરક પડે છે અંશતઃ. એટલે અનુભવાંશે લીધું છે. અનુભવ કહો કે વેદન કહો, જ્યારે વેદન વેદ્ય વેદક ભાવે એવા ભાવે, વેદક પણ પોતે અને વેદાનાર પણ પોતે, વેદ્ય વેદક ભાવે લક્ષણપૂર્વક લક્ષણે સેમ્પલ ઉપરથી આખા પદાર્થનો નિશ્ચય કરે અને તે થઈ શકવા જેવું છે, અનંતાએ તેમ કરેલું છે, ત્યારે પહેલો વહેલો એનો આધાર બિંદુ બદલાઈ જાય છે. અને જે જ્ઞાન તત્વ છે ત્યાં સ્વભાવ ખુલ્લો છે, એના આધારે નિશ્ચય થાય છે. રાગના આધારે થયેલો નિશ્ચય એમાં બળ નથી હોતું, જ્ઞાન બળ નથી આવતું, કેમ કે આધાર શિલા ખોટી છે. ભલે સ્વરૂપનો વિચાર છે તો હોય, પણ એમાં જેટલો રાગ છે ને એનો આધાર નહીં હોવો જોઈએ. આવી એક અંદરની હકીકત જે છે તે સ્વરૂપ નિશ્ચય કાળે અંશતઃ અંતર્મુખતામાં આવીને સ્વરૂપનો નિશ્ચય થાય છે, કેમ કે અંતઃતત્વનો નિશ્ચય થયો. બાકી તો બધા શાસ્ત્રવાળા ભણવા વાળાને વાંચવા વાળાને ખબર છે કે આત્મા દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી કેવો છે, ઉત્પાદવી ધ્રુવથી કેવો છે અને ગુણ દ્રવગુણ પર્યાયથી કેવો છે, પણ એ તો થઈ માહિતી જ્ઞાન થયું અને તે પણ રાગ આધારિત થયું. અહીંયા જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય ત્યારે જે અંશતઃ અંતર્ભુક્તા થઈ રાગનો આધાર અંશતઃ સુધી ત્યાંથી એ રીત ખબર પડી. આ નિશ્ચયને બીજ જ્ઞાન એટલા માટે કહ્યું કે એવું જે જ્ઞાન છે એ જ્ઞાનીઓ પાસેથી મળે છે, બીજી જગ્યાએથી નથી મળતું. બીજાને ખબર જ નથી અંદર શું થાય છે, ત્યારે એની અંગભૂત અવસ્થા થઈ, બીજું સંકેત થયા વિના ત્રીજું સંકેત થાય નહીં. આ બીજું સંકેત તે બીજ જ્ઞાન છે અને એ બીજ જ્ઞાન જ્ઞાની પુરુષ પોતાના સાક્ષાત પરિણમનથી વચન ઉપરાંત ચેષ્ટા અને નેત્રો દ્વારા સમજાવે છે અને પાત્ર મુમુક્ષુ જીવને તે સમજાય છે કે અંદરમાં આમ કરવાનું છે, અંદરમાં જ્ઞાન તત્વનો આધાર આમ લેવાનો છે. એ વાત એને પ્રત્યક્ષ જોઈને સમજાય છે. કોઈ એમ પૂછે કે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સનસત સમાગમ ઉપર કૃપાળુ દેવનું આટલું બધું વજન છે, એની પાછળ રહસ્ય શું છે? રહસ્ય એ છે કે એ જ્ઞાની પુરુષની વિદ્યમાનતામાં જ એનું પરિણમન જોઈ શકાય, પૂર્વના જ્ઞાની જોઈ ન શકાય. એટલે એ પ્રયોગ જોવા ક્યારે મળે કે જ્ઞાની પુરુષના ચરણમાં બેસીને સત્સમાગમ કરતો હોય ત્યારે. એ પ્રસંગ જ્ઞાની પુરુષની વિદ્યમાનતા પૂર્વક હોય છે અને તેથી વિદ્યમાન જ્ઞાની ઉપર કૃપાળુદેવનું વજન છે, એની પાછળ પારમાર્થિક સંકેત પણ છે. એકવાર અંતર્મુખ થવાની કળા, જેને જ્ઞાન કળા કહીએ, એ કળા હાથમાં આવી એટલે પછી સહજપણે ભેદ જ્ઞાનમાં અંતર્મુખ થવાનો પ્રયાસ ચાલતો જાય છે. રાગ અને શરીર તે હું એવી જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સ્થાપના થઈ છે, એ સ્થાપનાને ચેન્જ ઓફ એલાઇનમેન્ટ, એ સ્થાપનાને ભેદ જ્ઞાનના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પુરુષાર્થ દ્વારા બદલીને પોતાના સ્વરૂપ ઉપર આવે છે ત્યારે સ્વરૂપભૂત એવા અંતર્મુખી સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામો થાય છે, એને મોક્ષ માર્ગ કહે છે. મોક્ષનો ઉપાય આ રીતે અંતર્મુખતાને વિચારતા ઘણો રહસ્યમય છે અને એને માટે એવી યોગ્યતા અને પાત્રતાની તૈયારી પણ આવશ્યક રહે છે. એટલું મોક્ષના ઉપાય વિશે સંક્ષેપમાં આપણે લીધું. હવે આગળ ચાલીએ પત્રના શેષાંશ તરફ. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યા એવા આ છ પદ પહેલા નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાન કહ્યા હતા. અહીંયા મુખ્ય નિવાસભૂત એ બે એક જ અર્થ સમજો. મુખ્ય નિવાસભૂત કહ્યા એવા આ છ પદ પત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. એકદમ સંક્ષેપમાં આ વાત કરી છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સ્વપ્રમાણ થવા યોગ્ય છે. થોડોક વિચાર કરે હોનાર સારું હોય અને થોડો વિચાર કરે તો એને સ્વપ્રમાણ એટલે સંમત થવા યોગ્ય લાગે, એનો નિષેધ નહીં કરે, કહે છે તે બરાબર છે. પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે અને આ બરાબર છે તેવું ચોક્કસપણે જાણી શકાય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેનો આત્મામાં વિવેક થવા યોગ્ય છે. અમે સંક્ષેપમાં લખ્યું છે પણ સ્વાધ્યાય કરનાર મુમુક્ષુઓને આજ્ઞા ફરમાવે છે કે ખાલી તમે આ વાંચી જજો એમ નહીં, એનો સર્વ વિભાગે વિસ્તાર એક એક પદના જેટલા વિભાગ થાય, જેટલા એના પડખા હોય, વિભાગ એટલે એના પાસા હોય, એનો વિસ્તાર કરીને વિવેક આત્મામાં કરવા યોગ્ય છે. આત્મામાં વિવેક કરવા યોગ્ય છે એટલે માત્ર રાગની પ્રધાનતા દ્વારા સંમત કરવું નહીં, કાંઈક અનુભવના પ્રયોગની સરાણે ચડાવીને એને સંમત કરવું, એ આત્મામાં વિવેક થયો. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. આમાં ક્યાંય પણ પોતાના ઘરનું ડાપણ કે અન્યથા કલ્પના કરી અને બીજી રીતે વિચારવા યોગ્ય નથી. પરમ પુરુષે આ નિરૂપણ કર્યું છે અને ભગવાન તીર્થંકર દેવે પણ આ નિરૂપણ કર્યું છે. દિવ્ય ધ્વનિથી આ વાત પરંપરાએ નાનીઓ પર્યંત ચાલી આવી છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવા અર્થે કયો છે, જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ આનંદ એવું જે સ્વસ્વરૂપ છે એ સમજવા માટે આ છે એ વાત છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. શું કહે છે? અનાદિ ભ્રાંત દશા, સ્વપ્ન દશા એટલે ભ્રાંત દશા. આ શબ્દ જ્ઞાનીઓ જે પ્રયોગ કરે છે એમાં એક માર્મિક વાત છે. એક માણસ પૂછ્યો હતો, મણનો ખાડો અંદર પડી ગયેલો, ચાર પાંચ દીથી દરિદ્ર માણસ, ભીખ માગતા, કાંઈ મળેલું નહીં, અશક્ત થઈ ગયો, કોઈ ઝાડના છાયા નીચે સૂઈ ગયો, ભૂખ બહુ લાગી હતી. એમાં સ્વપ્ન આવ્યું કે એક જગ્યાએ ગયો ને એવી ગરમ ગરમ સુખડી મજાની, હં, ગોળ પાપડી કે સુખડી કે, આપણે કાઠિયાવાડમાં બહુ સારી બને, એટલે સુખડી એવી ખાધી દાદીને કે હા શું મજા આવી, તો અહીંયા આપણું તો પેટ ભરાઈ ગયું. સ્વપ્નમાં જાગ્યો અત્યારે એ ખાડો મણનો હતો, એ હવા મણનો થઈ ગયેલો. એ સ્વપ્નની સુખડીથી કાંઈ ભૂખ માંગે નહીં. એમ આ જીવ સંસારના ઉદયોમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગમે તેટલા ભોગ ઉપભોગથી રાજી થાય, જેમ ઘરનગર આદિનો ઉપચારથી કરતા છે, એમ પર વિષયનો ભોગતા પણ ઉપચારથી છે, ભોગવે છે પોતાના પરિણામોને, મલિન પરિણામોને. એટલે હાથમાં કાંઈ આવતું નથી, કોઈને તૃપ્તિ થતી નથી ને, ખાઈ ખાઈને આખી જિંદગી, ખાઈ ખાઈને ખાઈ તો મરી જાય, તૃપ્તિ ન થાય, હજી ખાઉં. પાંચે ઇન્દ્રિયના વિષયમાં અતૃપ્ત દશાએ જીવ રહે છે, કેમ કે એના આત્મામાં કાંઈ આવતું નથી, જેમ સપનાની સુખડી પેટમાં આવી નથી એવું જ છે. એટલે કહ્યું આત્મસિદ્ધિમાં કે સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન. આપણે ભેગા થયા છીએ, કોઈ ઉદયને ઉગે એક સ્વપ્ન થઈ જશે, એક થોડા દિવસનું આ સ્વપ્ન પણ પૂરું થશે, એમ ઉદય પ્રસંગો બધા જ એક એક સ્વપ્ન પૂરું થાય એમ પૂરા થાય છે. આત્મા જે શુદ્ધ ચૈતન્ય સહેજાનંદની મૂર્તિ છે, જ્ઞાનાનંદની મૂર્તિ છે, એમને ઊભો છે, એની આગળ પાછળની પર્યાયો આવે છે ને જાય છે, અને એ બધા ઉદય ભાવોને જ્ઞાનીઓ સ્વપ્નવત લેખે છે. કેમ? સ્વપ્નની કોઈ કિંમત નથી, ઉદય પ્રસંગોની કોઈ કિંમત નથી, અને તેથી જ ઉદયમાં પ્રવર્તતા એવા જ્ઞાનીઓને તેની સાથે લગવાડ રહેતો નથી. કેમ કે તો સ્વપ્નો જાણીને બેઠા છે, શું લગવાડ રાખે, આ સ્વપ્ન પણ પૂરું થશે. એવી જે ભ્રાંત દશા છે એનાથી જીવને પરદ્રવ અને પરભાવમાં અહમ ભાવ, મમત્વ ભાવ થઈ રહ્યો છે અનાદિથી, તે નિવૃત્ત થવાને અર્થે, એનો નાશ થવાને અર્થે, ભ્રાંતિ છોડવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે ધ્રુવ, એવું ને એવું. તે સ્વપ્ન દશાથી રહિત જેવું કંઈ મૂળ સ્વરૂપ છે એ તો ત્રણેય કાળે એકરૂપ, એવું ને એવું છે. એમ જો જીવ પરિણામ કરે શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને લીનતામાં, ચારિત્રમાં, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. એ રીતે જો જીવ જાગ્રત થઈ જાય અને પોતાના સ્વરૂપને એમને વિશે અહમભાવ કરે જાગૃતિપૂર્વક, તો એ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. એટલે સ્વરૂપાનુભવ એ સ્વરૂપની જાગૃતિ છે, સ્વરૂપની સાવધાની છે. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ એવા મોક્ષને પામે જીવ, અને જ્યારે એ દશા થાય ત્યારે કોઈ પણ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન થાય, અને પોતાની આજુબાજુમાં જે વિનાશી પદાર્થો છે અને વિનાશી ભાવો છે, અશુદ્ધ ભાવો છે, મલિન ભાવો છે, એના વિશે અહંભાવ પણ ન થાય અને તેથી તેનો હર્ષ શોક ન થાય. કેમ કે પારકાને વિશે કાંઈ હર્ષ શોક થવાની શક્યતા નથી. તે વિચારે સ્વ સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરહિત તેના અનુભવમાં આવે છે. એટલે અભેદ ભાવે, વિકલ્પ સાથે રહેતો નથી, એમાં ભેદભાવ થાય છે. હું આત્મા, હું આત્મા બે નથી, મારો આત્મા એમ બે નથી. જ્ઞાનમય આદિ સ્વભાવમય પોતે છે, એનો સ્વાનુભવ, અભેદ અનુભવ નિર્વિકલ્પ દશામાં થાય ત્યારે સર્વ સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, એટલે સ્વરૂપમાં કાંઈ પણ ભર્યું નથી, મળ્યું નથી, આવ્યું નથી, એવા સ્વરૂપનો અનુભવ થાય. મારું સ્વરૂપ સર્વગુણથી સંપન્ન હોવાથી પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ હોવાથી મને કોઈની અપેક્ષા નથી. આ જ્ઞાનીનો વૈરાગ્ય અહીંથી છે કે જો મારું સ્વરૂપ પરિપૂર્ણ છે, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ શાંતિથી ભરપૂર છે, એમાં કોઈ કાંઈ લાવે કે અંદર કાંઈ મૂકી શકાય એવી જગ્યા નથી. જેમ એક ઘડો પૂરો ભરેલો હોય ને એક બિંદુ પાણી નાખો તો હેઠું પડે, એમ સ્વરૂપનું સંપૂર્ણપણું છે. અને તેથી કરીને નિરાલંબ નિરપેક્ષપણું પોતાનું અનુભવ ગોચર થાય છે. પરના આલંબનની આધાર બુદ્ધિનો ત્યાં નાશ થાય છે, પરની અપેક્ષા વૃત્તિ છૂટે છે. એ સહજ યથાર્થ સમ્યક વૈરાગ્ય છે. એ સંપૂર્ણપણાને આધારે છે, પરિપૂર્ણપણાને આધારે છે અને અવિનાશીપણો ભાઈ ગયો બધો જ. મારા સ્વરૂપમાં કોઈ ઓછું ડેપ્રિસિએશન પણ કરી શકે એવી પરિસ્થિતિ નથી, તો નાશ થવાનો તો પ્રશ્ન જ આખો છે, બહુ દૂર છે. એવું પોતાનું શાશ્વતપણું, અત્યંત આનંદપણું, પરિપૂર્ણ આનંદપણું, પરમાનંદપણું, અંતર રહીત તે જીવના અનુભવમાં આવે છે. અભેદ ભાવે, વિકલ્પનો અંતર વચ્ચે આતરો પડદો નથી, નિર્વિકલ્પ થઈને અનુભવ ગોચર થાય છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. શું કહે છે? જે રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિભાવ પર્યાય તે હું એવો અનુભવ થતો હતો, મેં રાગ કર્યો, મેં દ્વેષ કર્યો, મેં આવો શુભ ભાવ કર્યો, મેં આવો અશુભ ભાવ કર્યો, એવા જે વિભાવ પર્યાયો હતા અને મનુષ્યપણું આદિ એ પણ જીવના વિભાવ પર્યાય છે, એ મૂળ સ્વરૂપ નથી. મનુષ્યપણું એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, એ નાશ પામી જાય છે, આત્મા અવિનાશી છે. એને વ્યંજન, વિભાવ વ્યંજન પર્યાય કહે છે અને રાગ દ્વેષ મોહને વિભાવ અર્થ પર્યાય શાસ્ત્ર પરિભાષામાં કહે છે. એમાં એકતાના અધ્યાસથી પોતાને એકતા થઈ હતી, અધ્યાસ આ હું એવો અનુભવ કરતો, રાગ કરવા વાળો તે હું એવો અનુભવ થતો હતો, એ જીવનો અધ્યાસ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. એટલે જ્ઞાન દશા, મોક્ષ માર્ગની દશામાં જે કોઈ વ્યવહાર રત્નત્રયના રાગના પરિણામ છે તેનાથી પણ જ્ઞાની પોતાના સ્વરૂપમાં ઐક્ય કરીને ભિન્નત્વ અનુભવ કરે છે. એટલે ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં થાય છે. અપૂર્વ અવસરમાં ગાયું કે જીના આજ્ઞા પ્રમાણે મારો વ્યવહાર છે મુનિ દશામાં, પણ એ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં થશે. કેમ કે મારું સ્વરૂપ સાથે ઐક્યપણું છે, એ શુદ્ધ પરિણમન સ્વરૂપભૂત પરિણમન વધતું જાય છે, અને રાગ ભિન્નપણે હોવા છતાં પણ ઘટતો જાય છે. એક તો એનો ભિન્નપણાનો અનુભવ છે, અને બીજું એ ટળતો જર્જરિત થતો અનુભવ ગોચર થાય છે. એમ સ્પષ્ટ એવું જે ભિન્નપણું છે તે સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અપરોક્ષ તેને અનુભવ થાય છે. પ્રસંગલી કે જ્ઞાની પુરુષ છે, જ્ઞાની છે, પછી તો બહેન ભાઈ કોઈ પણ હોઈ શકે છે, ઉદય ભાવના કાર્ય કરે ત્યારે ઉદય અનુસાર રાગનો અંશ પણ એની દશામાં છે એમ એને પણ ખબર પડે, અને બીજાને પણ માલુમ પડે કે મારી સાથે વાત કરે છે. જો ને આપણે સીધી વાત લઈએ, સામે સામે વાત કરતા હોય અને પ્રશ્નોનો જવાબ દઈએ તો એ વખતે રાગનો અંશ તો પ્રવર્તે છે બોલવાના સંબંધીનો, તેનાથી અત્યંત ભિન્ન પણ સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અપરોક્ષપણે પરોક્ષતાનો અભાવ થઈને અનુભવ થાય છે. કેમ કે સ્વરૂપની સાથે ઐક્ય ભાવ થયો, નિજ પરમાત્મા સાથે ઐક્ય ભાવ થઈ ગયો. અન્ય મતમાં પણ પરમાત્મા સાથે ભક્તિમાં ઐક્ય ભાવ કરે ત્યારે એને જગતની તમા નથી રહેતી, ભક્તો એવા થઈ ગયા, એમાં કોઈ પરમાત્મા સાથે ઐક્ય ભાવ થતો નથી. કેમ કે એવું કંઈ છે નહીં, તો પણ એવું થાય છે તો અહીંયા તો સાક્ષાત પોતાનું સિદ્ધપદ છે, નિજ પરમાત્મા પદ, એમાં પોતાનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વનો ગ્રહણ કરીને અનુભવ કર્યો, જાગૃત થયો ત્યારે એક અન્ય સર્વ ભાવોથી સર્વ પ્રકારના વિભાવ ભાવોથી પોતાનું ભિન્નપણું છે એવો અત્યંત પ્રત્યક્ષ અનુભવ થાય છે. કેવી રીતે? કે ખબર પડે છે કે આ બોલવાનો રાગ છે, પણ હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એ જ્ઞાન સ્વરૂપી મટીને ફીટીને એ બોલવાના રાગ રૂપે થઈ ગયો નથી, હું જેવો છું એવો જ છું. એટલા માટે સમયસારને નાટકની પદ્ધતિમાં આચાર્યોએ ઉતાર્યું છે, રચ્યું છે, અને મનાસીદાસે પણ એના કાવ્યો નાટક સમયસાર કરીને લખ્યા છે. જેમ કોઈ અભિનેતા એક્ટર ગમે તેવો ઓબ્વિયસલી સ્ટેજ ઉપર ભિખારી થાય ત્યારે ભરભલાને રોવડાવે, એટલી દીનતા અને ગરીબાઈ ગાય કે જોનારાના બધાને આંખમાં આવું પડી જાય, અને હાસ્ય વિરોધમાં આવે ત્યારે બધાને પેટ પકડીને હસાવે. ગરીબનો વેસલી થશે ત્યારે એને ખબર છે કે આ સ્ટુડિયાના દરવાજામાં મારી 15-20 લાખની મર્સિડીઝ ખડી પડી છે. એનો એને એવો અનુભવ થતો નથી કે હું ગરીબ થઈ ગયો છું, હું જેવો છું એવો છું, આ તો બધા પાઠ છે, રોલ છે. એમ જ્ઞાની પુરુષ છે એ જુદાને જુદા, વેગળાને વેગળા રહે છે, પ્રતિબદ્ધપણાને પામતા નથી. એવો સ્પષ્ટ અનુભવ થાય છે કે મારું સ્વરૂપ મટીને ફીટીને રાગ રૂપે કે કોઈ પ્રસંગ રૂપે થયું નથી, હું તો મૂળ સ્વરૂપે જેવો પરમેશ્વર પદે છું એવો ને એવો જ છું, એમાં કાંઈ ફેર નથી. એ પક્કડ શ્રદ્ધાજ્ઞાન આચરણના દર્શનજ્ઞાન ચારિત્રના પરિણામમાં પક્કડ રહીને પછી થોડોક અંશ છટકીને બહાર આવે છે, એમાં ઉદય ભાવના રોલ બધા દેખાય છે. સમયસારના નિર્જરાધિકારમાં એવી જ્ઞાન દશા બતાવવા માટે ઘણા દ્રષ્ટાંતો લીધા છે. ભાવમાતાનું દ્રષ્ટાંત લીધું છે, ભાવમાતા ગમે એટલું લાલન પાલન કરે રાજકુમારનું, પણ એની માએ જીણ્યો હોય એ પ્રેમ એને આવે નહીં. કેમ કે એને સ્પષ્ટ ભાન છે કે છોકરો મારો નથી, આ તો નોકરી કરું છું, એ ભાન જાતું નથી. કુશળ બાય હોય તો એવી સરસ લાલન પાલન કરે કે કોકને એમ થાય હગી માયા ઉભું ન કરી શકે, પણ છતાં માતૃપ્રેમ એ માતૃપ્રેમ છે. જુદાપણું એ જુદાપણું છે અને એ જ્ઞાની જુદા પડી ગયા છે. ઘણા દ્રષ્ટાંત લીધા છે. મહેતાજીનું દ્રષ્ટાંત લીધું છે શેઠ નોકરનું. નોકર હોય તે શેઠથી સવાયું કામ કરે તો પણ એના નફા નુકસાનના એક પાય સાથે મારે સંબંધ નથી. શેઠ કરતા જાતો ઝઘડો કરે ગ્રાહકને આરે કંઈ નુકસાન થતું હોય તો, પણ એક પાયને પણ પ્રમાણિકપણે અડતો નથી કે એને અંદરમાં સ્વામિત્વ આવતું નથી. સ્વામિત્વ શબ્દ વાપર્યો છે સમયસારમાં. તે જ્ઞાની રાગ અને રાગના વિષયોનો સ્વામી થતો નથી. એવી જ રીતે એક બિલાડીનું દ્રષ્ટાંત છે. બિલાડીને બચ્ચાને પકડવા માટે મોઢા સિવાય બીજું કોઈ હાથ પગનું સાધન નથી, અને ઉંદરને પકડવા માટે પણ એ જ સાધન છે. તમે કહો ભાઈ પકડ પકડમાં ફેર છે કે નહીં? ઉંદરને પકડ્યો છે ત્યારે ભલે લોહી લુહાણ થાય તો છૂટવો ન જોઈએ, અને બચ્ચાને પકડ્યું છે ત્યારે એને દાંત જરાય વાગી ન જવો જોઈએ, ઉજેડો પણ ન થવો જોઈએ. છે ભાઈ મોઢામાં દેખાવ સરખો છે, એમ જ્ઞાનીનો દેખાવ બહારમાં અટપટો હોવાથી, કોઈ અટપટી દશા એની હોવાથી જગતના જીવોને ઓળખાણ થવી દુર્લભ થઈ છે. આપણે પણ એ જ દશા થઈ છે ભૂતકાળમાં કે આપણે ઓળખી શક્યા નહીં. એ પ્રમાણે અનુભવ થાય છે વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેમને ઇષ્ટપણું અનિષ્ટપણું થતું નથી. કૃપાળુદેવ લખે છે આ વેપાર અમારા માટે નથી કરતા, આ તો દેવું ચૂકવવા માટે કરજ ચૂકવીએ છીએ, બીજું કાંઈ નથી. પૂર્વના ભાવોથી કરજ કર્યું છે એ પાછું આપી દઈએ છીએ. જન્મ જરામરણ રોગાદી બાધા રહી સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ તેને જાણી વેદી તે કૃતાર્થ થાય છે. ગુણથી લક્ષણથી અનંતુ મહાત્મા ભાસે છે, લાગે છે, ત્યારે તેમાં આસક્તિ થાય છે. અને એમાં ખાસ કરીને અનંત સુખ ને અનંત આનંદ ભર્યો છે ને એની આસક્તિ બહુ થાય છે. ઇટ્સ અ મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધી સોલ. જે આનંદ છે સુખ છે એ મેગ્નેટ જેમ આકર્ષણ કરે એમ પરિણામને અંદર ખેંચે છે. એકવાર સ્વાદ આવી જાય એની મજા જુદી છે. અંદર ખેંચાણ ચાલ્યા જ કરે, અંદરનું ખેંચાણ જાય જ નહીં, અને બહારમાં બધું લુખું લાગે. ખીર ખાધા પછી જાળનો હુકો રોટલો લાગે એવું. એટલે એને સહજ વૈરાગ્ય રહે છે. અને બહારમાં જે પરિણામો સુખબુદ્ધિએ આસક્ત થતા હતા તે છૂટીને અંતરમાં જે સુખ છે તે સ્પષ્ટ પ્રત્યક્ષ અપરોક્ષપણે અનુભવગોચર થવાથી આસક્તિ ત્યાં થાય છે. એને સ્વરૂપ ભક્તિ કહી છે. એ આસક્તિ સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ હોવાથી થાય છે. વેદીને એટલે અનુભવીને તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સ્વપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, પ્રથમ નિશ્ચય થાય પછી અનુભવ થાય છે. ભાવ વાસન પહેલાં આવે, ઓળખાણ પહેલાં થાય, એ અંગભૂત છે. જે જે પુરુષોને એ છ પદ સ્વપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, યથાર્થ નિશ્ચય થયો છે, અનુભવાંશે નિશ્ચય થયો છે, તે પુરુષો સર્વ સ્વરૂપને પાયમાં છે. બીજું સંકિત થાય એટલે ત્રીજું થાય થાય ને થાય જ, થયા વગર રે નહીં. સુભાષભાઈ ઈડરમાં આવ્યા પછી એક અઠવાડિયું લાગ્યો. ઈડરમાં બીજ જ્ઞાન દીધું હશે કૃપાળુદેવ એવું અનુમાન કરી શકાય. લઈ ગયા એમને અને પછી આવ્યા ત્યારે એક અઠવાડિયે કાગળ લખાયો કે આપની કૃપાથી દેહને હાથમાં બે ફાળ ફળાક જુદા સહજપણે અનુભવ મારીએ છે. હવે બહુ અલ્પકાળમાં થાય છે, કેમ કે એનો જે સંવેગ છે તે સ્વરૂપનું મહાત્મ છે. અનાદિના સુખથી દરિદ્ર એવા આ જીવને અનંત સુખનો સાગર, તળિયા વિનાનો સાગર, આ બધા તળિયાવાળા છે, 500 માઇલની નીચે બોટમ છે, તળિયા વિનાનો સાગર હાથમાં આવે એના પરિણામ જાયલા રીએ કેવી રીતે? એ તો કયો તરસ લાગી હોય તો પાણી પીવા માટે ઝપટ મારે, અને ભૂખ લાગી હોય તો ફટાફટ ફટાફટ ખાય, ધીમે ધીમે નખરા કરતા ન ખાય, વગડા ન કરે ખાવા, ભૂખ લાગી છે તો કરી. આ અનાદિનો સુખનો ભૂખો છે, અને સુખ માટે જાવા નાખવામાં બાકી રાખી નથી આ જીવે. એવા જીવને અંદરમાં ઉછળતો સુખનો સમુદ્ર, અનંત સુખનો સમુદ્ર નિશ્ચય થાય છે, અનુભવાંશે નિશ્ચય થાય છે, ત્યારે એના પરિણામનામાં પુરુષાર્થનો જે વેગ આવે છે એને જ્ઞાનીઓએ સ્વરૂપ સન્મુખનો પુરુષાર્થ કહ્યો છે. પહેલી વહેલી પુરુષાર્થની દિશા સ્વરૂપનો નિશ્ચય થતાં બદલાય છે. એ સ્વરૂપ સ્વરૂપ સન્મુખનો જે પુરુષાર્થ છે એની ડિગ્રી કોઈ એક તબક્કે આગળ વધીને નિર્વિકલ્પ સ્વાનુભવમાં પરિણમે છે, ત્યારે સમ્યક દર્શનના ચારિત્રાને મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો. એવા પરમ પુરુષોના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે પુરુષો સર્વ સ્વરૂપને પાયમાં છે, કોઈ પાયમાં વગરના પછી ન રહીએ, કોઈ એમ કે તર્ક કરી શકાય કે આ બાજુ સ્વરૂપ નિશ્ચય થયો, બીજ જ્ઞાન મળ્યું જ્ઞાનીની કૃપાથી, પોતાની યોગ્યતા તો સ્વાભાવિક હોવી ઘટે છે, પણ પછી આયુષ પૂરું થઈ જાય અનુભવ થયા પહેલા તો પછી શું થાય? તો કે ગમે ત્યાં જાય નહીં, અસંગની પણ ન જાય ચાર ગતિમાં, તો કે અસંગની ગતિ એક તિર્યન સિવાય ક્યાંય નથી. એક સમર્થન મનુષ્યને બાત કરીએ, એ અસંગની સંગની પંચેન્દ્રિયપણે તિર્યંચમાં ઉપજે કે નારકીમાં ઉપજે કે દેવમાં ઉપજે કે મનુષ્યમાં ઉપજે, જે વખતે સ્વરૂપ નિશ્ચય થયો અને સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવા પોતાના અનંત મહાત્માવંત મહિમાવંત સ્વરૂપનો મહિમા યથાર્થ છે આવ્યો, એને સ્વરૂપની અનન્ય રુચિ એ વખતે હોવાને લીધે સ્વભાવના સંસ્કાર પડી જાય છે. એ સંસ્કાર બીજા ભાવમાં જાગ્રત થાય, તિર્યંચ પણ પામે છે, એનું કારણ શું? ત્યાં તો કોઈ જ્ઞાનીનું નિમિત્ત નથી. નીચે નારકીમાં પહેલી બીજી નારકી છોડીને પછી ક્યાં જ્ઞાનીનું નિમિત્ત છે? ફક્ત સાતમી નારકી એ પામે છે. એ જીવો સ્વભાવના સંસ્કાર લઈને ગયેલા જીવો જ પામી શકે, ગમે તે ન પામે. સમ્યક દર્શન ઉમા સ્વામીના સૂત્ર અનુસાર તત નિસર્ગાત અધિગમાત વા, નિસર્ગથી અથવા અધિગમથી ઉત્પન્ન થાય છે. અધિગમ એટલે નિમિત્ત સજીવન મૂર્તિનું, અને નિસર્ગાત એટલે કુદરતી. એ કુદરતી વ્યવસ્થા આ રીતે ઊભી થાય છે, પણ એનો અર્થ એ સ્પષ્ટ છે કે પૂર્વભાવમાં તો એને જ્ઞાની મળ્યા છે, મળ્યા છે ને મળ્યા છે. કૃપાળુ દેવને આ ભાવમાં કોઈ જ્ઞાની ગુરુનો યોગ નથી. સમ્યક દર્શન પાયમાં કે ન પાયમાં, કે પાયમાં કેમ પાયમાં, ચાલો 194 પત્રમાં કહ્યું, ભાવ પ્રતિબદ્ધતાથી વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવવાથી અમને પણ જ્ઞાન પ્રાપ્તિ તેથી થઈ હતી. એ ભૂતકાળની વાત, જાતિ સ્મરણ જ્ઞાનમાં જાણી અને પોતે કહી એમ બધાનું સમજી લીધું. એક વખત તો સજીવન મૂર્તિ વિના આ જ્ઞાનનો પત્તો ખાય એવો નથી, કેમ કે અંતર તત્વ સ્વરૂપ છે, અંતર્મુખી પરિણમનનો વિષય છે, અને જીવ બિલકુલ અનાદિનો બહિર્મુખ ભાવે પરિણમીને આ રસ્તાથી સાવ અજાણ્યો રહ્યો છે. તે પુરુષો સર્વ સ્વરૂપને પાયમાં છે, આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, પાયમાં છે અને સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં પણ એમ જ થશે. ત્રણેય કાળે આ જ પ્રકારે માર્ગ છે, બીજા પ્રકારે માર્ગ નથી. એટલે બીજા પ્રકારની કોઈ કલ્પનાએ કે વિકલ્પે ચડવા જેવું નથી. જ્ઞાની પુરુષની આજ્ઞા શિરોધાર્ય કરી અને પ્રયાસ કરવો, જેટલી આપણી શક્તિ અને યોગ્યતા હોય એટલો પ્રયાસ કરવો. આટલું કહ્યા પછી જે સત્પુરુષના નિમિત્તથી, સજીવન મૂર્તિના નિમિત્તથી સવારે વાત થઈ હતી કે ત્રણમાંથી અત્યારે એક જ નિમિત્ત ઉપલબ્ધ છે અને એ પણ ગોતવા જવું પડે. આ દુનિયાના, આખા જગતના માં ટોપ લેવલના ઇકોનોમિસ્ટ નાની પાલખીવાળા જેવા ગણીએ તો 1.5-2 ડઝનથી વધારે ન મળે. 6 અબજની વસ્તી છે, 595 કરોડ આસપાસની મનુષ્યોને આપણે જ્યાં આવાગમન કરીએ છીએ એમાં કેટલા મળે? 1.5-2 ડઝન મળે, પણ જ્ઞાની 1.5-2 ડઝન ન મળે. જ્ઞાની કોઈ 1-2-3-4 આંગળીને ભેદે ગણાય એટલા. એટલી સ્કેરસિટી છે આ કાળમાં, એનું એટલું બધું અછતપણું છે, તેથી તેનું મૂલ્ય ઓર વધી જાય છે. મહાવિદ્ય ક્ષેત્ર હો બીજી વાત છે, ચોથો આરો હોય તો પણ બીજી વાત છે. જોકે કૃપાળુદેવ તો લખે છે કે ચોથા આરામાં પણ જ્ઞાની પુરુષનો યોગ દુર્લભ છે, તો અત્યારે તો દુર્લભથી પણ દુર્લભ છે. તેથી કૃપાળુદેવ હવે પછીના અંશમાં, પત્રનો જે અંશ બાકી છે એમાં 4 નમસ્કાર વચનો કહે છે. આ 4 નમસ્કાર વચનો આપણા સમૂહમાં સારી રીતે પ્રસિદ્ધ છે. અનેક વાર આપણે આ વચનો બોલવાનો પ્રસંગ આવતો હોય છે, ઘણાને કંઠસ્થ પણ છે, પણ એમાં ઘણું ઘણું કૃપાળુદેવ કહી જાય છે. એ કૃપાળુદેવની શૈલીની વિલક્ષણતા છે, વિચક્ષણતા છે. એમાં પણ ગૂઢ વાતો એમણે કરી છે, સાદી ભાષામાં ગૂઢ વાતો, રહસ્યમય વાતો, સૈદ્ધાંતિક વાતો, અધ્યાત્મના ઊંડા રહસ્યો પ્રતિપાદન કરવાની કૃપાળુદેવની શૈલી એક અલૌકિક શૈલી છે. આપણે એનું રસાસ્વાદન કરીએ બધા. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો, સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. ગ્રેટ એચિવમેન્ટ, જન્મ જરા મરણનો સર્વકાળે નાશ થઈ જાય એના જેવું બીજું એચિવમેન્ટ દુનિયામાં ક્યાં રહ્યું? એની કિંમત કરવા માટે જગતમાં કોઈ પદાર્થ નથી. નો ટર્મિનોલોજી, કોઈ ટર્મમાં એની કિંમત થઈ શકે નહીં. જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો, સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો, નાસ્તી બે લઈ લીધી, નુકસાનથી કેટલો બચો કે અનંતકાળના સંસારના સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી બચો, ફાયદો કેટલો થયો? એક સાથે ડબલ એક્શન છે, નુકસાન થાય નહીં, નુકસાનમાં નફો ન હોય, નફામાં નુકસાન હોય જ નહીં, એમ થઈ તે લાભ કેટલો થયો કે સાદી અનંત અનંતકાળ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમાધિ સુખમાં બિરાજમાન થઈ જશે, એટલો લાભ થશે એવો જે ઉપદેશ કર્યો તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી આપણા સૌના નમસ્કાર છે. તે ઉપકાર બુદ્ધિથી જે મુમુક્ષુ જીવ સત્પુરુષ પ્રત્યે નમી પડે છે, ક્યારે? કે યત કિંચિત પોતાના આત્મા ઉપર ઉપકાર થયો છે એવું માલુમ પડે ત્યારે. પણ પોતે કોરો ને કોરો રહ્યો હોય તો ઉપકાર બુદ્ધિ ન આવે. જે આવવી જોઈએ એ ઉપકાર બુદ્ધિ ના આવે. પછી બધાની સાથે લોલમાં લોલ બોલવાનું થાય એ બીજી વાત છે. પણ પોતાના આત્મા ઉપર કાંઈ પણ અસર પહોંચી હોય નિર્મળ ચૈતન્યના પ્રભાવશાળી વચનો દ્વારા અને તેમની મન વચન કાયાના ની ક્રિયાશિષ્ટિતપણાના અદ્ભુત રહસ્યો દ્વારા જો પોતાના આત્મા ઉપર કાંઈ પણ અસર પહોંચી હોય તો એ અત્યંત ભક્તિ, થોડી ભક્તિ ન આવે પણ અત્યંત ભક્તિ આવે. કેમ કે ભક્તિ, અભક્તિ અને અત્યંત ભક્તિ એ ત્રણેયમાં ફરક છે. જેને સત્પુરુષ પ્રત્યે ભક્તિ જ નથી એની તો આપણે ચર્ચા કરવાની જરૂર પણ નથી, એનો સમય પણ નથી આપણી પાસે. પણ ભક્તિ તો આપણને છે, હવે કેટલી છે એ સવાલ છે. અત્યંત ભક્તિ કેવી હોય? સર્વાર્પણપણે ઉપાસવામાં આવે સત્સંગને. કેમ કે આટલો લાભ થતો હોય ત્યાં શરત છે નહીં. શરત કોણ કરે? સોદાબાજી કરવી હોય એને, આમ હોય તો આમ કરવું, અત્યારે વરસાદ ન હોય તો આવું, ઠંડી ન પડતી હોય તો આવું, તબિયત સારી હોય તો હું સ્વાધ્યાયમાં બેસું, નહીંતર ન બેસું. અમુક પ્રકારની અનુકૂળતા હોય તો હું આ લાભ લઉં. છસો નવમાં તેરમાં પારિગ્રાફમાં કૃપાળુજી કહે છે, દેહ ત્યાગ જવાનો પ્રસંગ થતો હોય તો પણ સત્સંગને ગૌણ કરવા જેવો નથી. દેહ ત્યાગ પછી વાત પૂરી થઈ ગઈ, કોઈ શરત રાખવાનો પ્રશ્ન રહેતો નથી. એવી અત્યંત ભક્તિ, ભક્તિની ઓછપ છે એ થોડી છેતરામણી છે. કેમ કે નીચે જોવે કે બીજાને તો ભક્તિ નથી, મને તો ભક્તિ છે અને સારી એવી ભક્તિ છે, ઠીક ઠીક ભક્તિ છે. પણ પરમેશ્વર બુદ્ધિ ના આવે ત્યાં સુધી ઓળખાણથી આવે ને અત્યંત ભક્તિ આવે નહીં. અને જે ભક્તિની ઓછપ છે એ ઓછપમાં પોતે છેતરાઈ જાય કે હું ક્યાં આ ભક્તિ કરું છું, ભક્તિ તો કરું જ છું ને. પણ એથી કરીને જે આત્માને લાભ થવો જોઈએ એ લાભ નથી થતો. અત્યંત ભક્તિથી જે લાભ થાય છે એ લાભ અલૌકિક છે, મોક્ષ માર્ગને પમાડી દેશે. એ રીતે બહુમાન છે એ ભક્તિ છે, અને અત્યંત બહુમાન આવ્યું એ આવે ત્યારે. સમુદ્રમાં ડૂબતો હોય તારે કોર કાંઠો દેખાતો ન હોય, પાણી પાણી પાણી, કિનારો કઈ બાજુ છે એ ખબર ન હોય, મૂંઝવણ થાય કે આ બાજુ જઈશ ને અંદર મધદરિયે વ્યો જઈશ તો કિનારા ને મળે, દિશાની ખબર નથી, ક્યાં પડ્યો છે, પ્લેનમાંથી પડી ગયો હોય, ક્યાં પડ્યો છે ખબર ન હોય, કેટલો મૂંઝાતો હોય, ખલાસ હવે મરણ અને શરણ થવા સિવાય કાંઈ દેખાતું નથી. તર્યો હોય તો બે ચાર છ કલાક તર્યું થાકી જાય, ડૂબે છૂટકો, એવી છેલ્લી પરિસ્થિતિ હોય, ડૂબવાની તૈયારી હોય, અને એ વખતે ઉપરથી હેલિકોપ્ટરમાં કોઈ ખુરશી બાંધીને મોકલે, બેસી જા ભાઈ હું તને ઉપર લઈ લઉં છું, ત્યારે એને હેલિકોપ્ટરમાં માણસ છે કે દેવ છે કે કોઈ ઉચ્ચવર્ણનો છે કે નીચવર્ણનો છે, રૂપાળો છે કે કદરૂપો છે, જોવાનો વિકલ્પ આવે ને? કે પહેલાં સકલ શિકલ જોઈ લઉં, એનું મોઢું જોઈ લઉં, પછી બેહું, કંઈક પડતો મૂકશે તો એ સવાલ નથી. એને એમ જ લાગે કે કોઈ પરમેશ્વર ખરેખર મને બચાવવા આવ્યા, આ સ્થિતિમાં મને બચાવનાર ભગવાન સિવાય કોઈ ન બચાવી શકે એવી મારી સ્થિતિ હતી. એ જ રીતે સંસાર સમુદ્રમાં પોતે ડૂબતો છે એવું ભાન થાય, મધદરિયે છે અને મગરમચ્છના મોઢામાં છે પાછું, નિયમ સામે એવું જ બધું દીધું છે. મગરમચ્છના મોઢામાં છો તું, સંસારમાં પણ મોઢું બીડશે એટલી જ વાર લાગશે, ભલે તન તરતા આવડે. એવું ભાન થાય ને પછી સત્પુરુષ કોઈ મળે ને આત્મા ઉપર અસર પહોંચે ત્યારે એ સત્પુરુષ સત્પુરુષ નથી દેખાતા, ભગવાનમાં ભગવાન આત્મા ભગવાન તરીકે દેખાય છે. કેમ કે પોતે સંસાર કરી જાય છે. તે સત્પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને, કેવી કરુણા છે, કાંઈ સ્વાર્થ નથી, નિષ્પ્રથ, કાંઈ જોઈતું નથી. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવન કરવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. જોવા ભક્તિ કરતા કરતા સ્વભાવ પ્રગટે છે, ચોખ્ખું કહે છે. સવારે વાત કરી સાહેબજી, આ પ્રકાર છે સત્પુરુષનું સ્તવન કરવામાં. હું સત્પુરુષનો જે નિષ્કારણ કરુણાનો ગુણ પ્રગટ્યો ને, એની જો સ્તવન કરવામાં આવે ને, એની જો એની સ્તુતિ કરવામાં આવે ને, તો આ જીવને દર્શન મૂળનો અનુભાગ ઘટીને, અનંતાનુબંધીનો પણ અનુભાગ ઘટીને, સ્વભાવને પ્રગટવા યોગ્ય એવી ભૂમિકા આવે, ચોક્કસ આવે, નિશંક વાત છે. કૃપાળુદેવનું વચન અફર છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો, એમના ચરણ કમળને મુમુક્ષુજી પોતાના હૃદયમાં સ્થાન આપે છે. પૂજા મૂલમ ગુરુપાદમ, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ અથવા ગુરુપાદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, એક એક વાક્ય મંત્ર છે. સંજીવનીનો મંત્ર છે. કેવો? સંજીવનીનો મંત્ર છે. અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ ક્યારે કૃપા કરે, આપણી લાયકાત હોય ત્યારે. કેમ કે એ તો નિષ્પ્રભ છે, એ તો નિષ્પ્રભ છે. પણ મુમુક્ષુ જીવની યથાર્થ યોગ્યતા જોઈને નાની પુરુષનું ચિત્ત પણ પ્રસન્નતા અનુભવે છે. જ્યારે કોઈ પણ જઘન્ય મુમુક્ષુ પણ હોય પણ શુદ્ધ અંતકરણથી એ પ્રવેશ કરવા માગતો હોય ત્યારે નાની પુરુષને પણ ચિત્ત પ્રસન્નતા આવે છે. અને એ ચિત્ત પ્રસન્નતા એને ગુરુ કૃપા કહેવામાં આવે છે. એ ચામડાના હાથથી માથે હાથ ફેરવે છે એમ નથી, પણ એમની જે ચિત્તની પ્રસન્નતા છે, જે જીવને અનુલક્ષીને ચિત્ત પ્રસન્નતા આવે છે અને યોગ્યતાને જોઈને, ત્યારે એમ કહી શકાય કે આ જીવ પ્રત્યે સત્પુરુષની કૃપા વર્તે છે. એ કૃપાના ફળમાં જરૂર આ જીવનું આત્મકલ્યાણ થઈ જશે. એ રીતે પહેલું નમસ્કાર વચન સત્પુરુષને અત્યંત ભક્તિથી અને તેમના ચરણારવિંદને હૃદયમાં સ્થાપન કરવાની ભાવનાથી કહ્યું. ન કહેવાય, પણ હવે ઘણાને શું હોય છે, બાહ્ય ક્રિયાનો આગ્રહ હોય છે. તમારા માથે હાથ પડે ને તો મારું કલ્યાણ થઈ જાય, એટલે આગ્રહ રખાવે. પણ ચિત્ત પ્રસન્નતા એ ખરો હાથ છે માથે, માટે તો ચામડાનો હાથ ન કહેવું જોઈએ. કેમ કે એ તો જે પૂતગળો છે એ છે, પણ હવે એ નિર્મળ ચૈતન્યથી પ્રભાવિત થયેલા છે પૂતગળો. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. શું કહે છે? તે જે મૂળ આત્મ સ્વરૂપ છે, સંપૂર્ણપણું આત્માનું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અનંત જ્ઞાનપણું, અનંત શુદ્ધપણું, એવું જે આત્મ સ્વરૂપમાં સર્વકાળને વિશે રહ્યું છે, તે આત્મ સ્વરૂપ અનાદિથી અપ્રગટ છે, પરંતુ જેના વચનને અંગીકાર કરીએ, શું કહ્યું, જેના વચનને અંગીકાર કરે, જેના વચનને સાંભળે, એમ ન કહ્યું, ધારણામાં, જ્ઞાનમાં, સ્મૃતિમાં ધારી લીધા એમ નહીં, યાદદાસ્તમાં રહ્યા એમ નહીં, પરિણમનમાં ઉતાર્યા, જે કહેવા માગે છે તે એમની વાત મારે માટે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા જેવી છે. એ આજ્ઞાને શિરોધાર્ય કરવા સિવાય બીજો વિકલ્પ મને હોય નહીં, અને શિરોધાર્ય ન કરું તો એ આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા જેવો અપરાધ થાય, એટલી ગંભીરતા લઈને. જ્યારે કોઈ મુમુક્ષુ જીવ તેમના વચનને અંગીકાર કરે છે, ત્યારે આત્મ સ્વરૂપ સહજમાં જ પ્રગટે છે. ગુરુ આજ્ઞા એ અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન થાય, એ બધા પુરાણના દ્રષ્ટાંતો મોજુદ છે, અને આજ્ઞા ઉપર ઘણું જ વજન બધા જ શાસ્ત્રકારોનું છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જો એવી દશાને પ્રાપ્ત થઈ સર્વકાળને માટે નિર્ભય થાય છે, જ્યાં સુધી સ્વાનુભવ પ્રત્યક્ષ થતો નથી ત્યાં સુધી જીવ સંસારમાં બધા જ ભયથી ગ્રસિત છે અને દુઃખી છે. એ ભયનું દુઃખ પણ છે અને બધા જ ભયથી ગ્રસિત છે. તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. જુઓ કૃપાળુ દેવ કેટલી મહિમા કરે છે. એ સત્પુરુષના ગુણની વ્યાખ્યા શું કરીએ, વાણીમાં એ શક્તિ નથી, જ્ઞાનમાં બધું છે, કહેવાની વ્યાખ્યા કરવું એટલે કહેવું, એમને વચન પૂજગો મર્યાદિત છે, વસ્તુનું સ્વરૂપ અને સ્વભાવ અમર્યાદિત છે, તેથી વચન ગોચર અલ્પ આવે છે, એ અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો જે પરમાત્મ ભાવ, તે જાણે કાંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અને ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર. આ વચનામૃતમાં ઘણી લાંબી વાત લખી છે, એનો વિસ્તાર આપણે કાલ સવારની બેઠકમાં કરીશું, સમય થયો છે. હું શુક્રિયા.